प्रारंभिक कथन
एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ग्रंथसार विश्वनी उत्तम आत्मकथाओ अने श्रेष्ठ जीवनचरित्रोनो सार हवे आपणी भाषामां आ ऑडियो सारांश एकत्र एआईनी मददथी तैयार करवामां आव्यो छे।
परिचय।
कल्पना करो के एक कलाकार छे जे शिल्प बनावे छे पण एटलो ज सारो तलवारबाज पण छे। જેણે પોપ માટે અદ્ભુત કલાકૃતિઓ બનાવી અને એ જ માણસે ધોળા દિવસે પોતાના દુશ્મનની હત્યા પણ કરી નાખી।
બરાબર।
આજે આપણે આવા જ એક યુનો વિરોધાભાસી અને અત્યંત પ્રતિભાશાળી માણસ બેનવિન્યુટો સેલિની અને એમની આત્મકથા વિશે વાત કરવાના છીએ।
એમની આત્મકથા, જેનું મૂળ નામ તો બહુ લાંબુ છે, વીતા દી બેનવેન્યુટો દી માએસ્ટ્રો જીઓવાની સેલિની ફિયોરેન્ટિનો વગેરે।
હા, પણ આપણે એને ખાલી આત્મકથા કહીશું।
બિલકુલ। સેલિની એટલે કે 1500 થી 1571 સુધી એ ખાલી ફ્લોરેન્સના સુવર્ણકાર, શિલ્પકાર કે મેડલ બનાવનાર નહોતા।
ના, એનાથી ઘણું વધારે।
હા, તેઓ સૈનિક હતા, સંગીતકાર હતા અને સૌથી મોટી વાત પોતાના જીવનના અદ્ભુત વાર્તાકાર હતા। પુનરુજ્જીવન અને પછી જે મેનેરિઝમ યુગ આવ્યો, પેલો જેમાં સ્ટાઇલ અને ભવ્યતા પર વધુ ભાર હતો,
હા બરાબર,
એ યુગના તેઓ સાચા પ્રતિનિધિ હતા એમ કહી શકાય।
અને એમની આત્મકથા આટલી બધી મહત્વની કેમ ગણાય છે? શું ખાસ છે એમાં?
કારણ કે એ ખાલી જીવનના બનાવોની યાદી નથી, સમજ્યા? એ તો એક જબરદસ્ત અહંકાર, અદમ્ય જુસ્સો અને એ સમયની જે કડવી વાસ્તવિકતા હતી ને, એનું પ્રતિબિંબ છે।
એટલે આપણે જે પુનરુજ્જીવનને આમ શાંત સુંદર કાળ તરીકે જોઈએ છે।
હા, સેલિનીએ પડદો ચીરી નાખે છે, આપણને બતાવે છે કે પડદા પાછળ કેવી અંધાધૂંધી હતી, હિંસા હતી, વ્યક્તિગત સંઘર્ષો હતા।
અચ્છા,
સેલિનીની આંખે આપણે જોઈએ છીએ, મતલબ કે એ સમયના રાજા મહારાજાના દરબારમાં શું ચાલતું હતું, યુદ્ધ કેવું ભયાનક હતું અને કલાકારની વર્કશોપમાં શું શું જતું હતું
અને એ પોતે પોતાને શું માનતા હતા।
એ તો પોતાને ઈશ્વરનો ખાસ માણસ, દૈવી પ્રતિભાશાળી માનતા હતા। સામાન્ય માણસોના કાયદા એમને ન લાગે।
ઓહો।
અને આ પુસ્તકે જ ભવિષ્યના રોમેન્ટિક કલાકારનો જે આઈડિયા છે ને,
પેલા અપાર પ્રતિભાશાળી પણ દુઃખી જગત સામે લડતો કલાકાર,
હા એ જ, એનો પાયો નાખ્યો એમ કહી શકીએ।
કાલક્રમિક પ્રવાસ,
તો ચાલો એમના જીવનની શરૂઆતથી જ વાત કરીએ। જન્મ ફ્લોરેન્સમાં 1500ની સાલ, ઓલ સેન્ટ્સ ડે, એ પોતે આને બહુ શુભ માનતા।
હા, અને એમના પેટા જીઓવાની સેલિની એ મેડિસી પરિવાર માટે સંગીતના સાધનો બનાવતા સંગીતકાર પણ હતા। એમની બહુ ઈચ્છા હતી કે બેનવેનુટો મોટો કોર્નેટ પ્લેયર બને,
એક વાજિંત્ર,
બરાબર।
હા, પણ દીકરાનું મન તો બીજે જ હતું, એમને તો ધાતુકામ, ડ્રોઈંગ, ડિઝાઇન એમાં જ રસ હતો।
એટલે પિતાની ઈચ્છા અને પોતાની મરજી વચ્ચેનો સંઘર્ષ,
બરાબર, એ જાણે એમના જીવનનો પહેલો બળવો હતો। અને એમનો સ્વભાવ, પેલો આક્રમક અને સ્વતંત્ર મિજાજ, એ તો નાનપણથી જ દેખાતો હતો।
હા, પેલો કિસ્સો છે ને સેલામેન્ડર વાળો,
હા એ બહુ જાણીતો છે। એ પોતે લખે છે કે એકવાર એમના પિતાએ ઘરમાં તાપણું ચાલતું હતું ત્યાં આગમાં સેલામેન્ડર બતાવ્યું,
આગમાં રહેતી ગરોળી જેવું પ્રાણી, હા, જે એ વખતે દુર્લભ મનાતું, અને જેવું બતાવ્યું કે તરત જ બેનવેન્યુટોને એક થપ્પડ મારી।
હે, થપ્પડ શા માટે?
વિચિત્ર લાગે પણ પિતાજીનો હેતુ એવો હતો કે આ જે અદ્ભુત દુર્લભ દૃશ્ય જોયું ને, એ દીકરાને જિંદગીભર યાદ રહે।
ઓહો, એમ વાત હતી?
હા, આ ઘટના બતાવે છે કે સેલિની આખી જિંદગી શુકન અપશુકન સંકેતો એ બધામાં બહુ માનતા હતા, પણ એમનો ગુસ્સો અને પીડી ઝઘડા કરવાની ટેવ
એના લીધે ફ્લોરેન્સમાંથી કાઢી મૂક્યા।
હા, નાની ઉંમરમાં જ દેશ નિકાલ થવું પડ્યું,
પણ કદાચ એ સારું થયું એમના માટે ને?
બિલકુલ, કારણ કે ફ્લોરેન્સ છોડ્યા પછી જ એમની ખરી ટ્રેનિંગ શરૂ થઈ। કોઈ આમ ફોર્મલ ભણતર નહીં, પણ ફ્લોરેન્સ પછી સિયેના, બોલોગના, પિસા આ શહેરોની જે સુવર્ણકારોની વર્કશોપ હતી ને,
એ જ એમની યુનિવર્સિટી બની ગઈ
એકદમ। ત્યાં એમણે કળા શીખી, નિખારી, પણ સાથે સાથે પેલી છાપ પણ બની કે આ માણસ કારીગર તો સારો છે પણ ઝઘડાખોર બહુ ખતરનાક છે।
અને પછી પહોંચ્યા રોમ, એ સમયનું કળાનું મક્કા।
હા, યુમામીમાં રોમ જવું એ એમના માટે બહુ મોટો ટર્નિંગ પોઈન્ટ હતો। ફ્લોરેન્સની ટ્રેનિંગ હતી, આત્મવિશ્વાસ તો ભારોભાર હતો, અને ત્યાં જઈને સીધા સ્પર્ધામાં ઝંપલાવી દીધું,
કામ મળ્યું તરત।
હા, મોટા મોટા કાર્ડિનલ્સ, બિશપ એમના માટે ઘરેણા, મેડલ, વાસણો બનાવવાનું કામ મળવા લાગ્યું। અહીં એમણે જૂના રોમન શિલ્પો જોયા, ભણ્યા, મોટા કલાકારો સાથે હરીફાઈ કરી અને એમની ઇમેજ પાક્કી થઈ ગઈ.
કેવી ઇમેજ?
કે આ એવો માણસ છે જે સવારે એકદમ નાજુક ચાંદીનું વાસણ બનાવે અને સાંજે એ જ હાથથી શેરીમાં તલવાર ચલાવે.
વાહ, ખરી કારકિર્દી તો પોપ ક્લેમેન્ટ સાતમાના સમયમાં શરૂ થઈ, બરાબર?
હા, પણ પછી એક ઘટના બની જેણે એમને કલાકારમાંથી લગભગ યોદ્ધા બનાવી દીધા. 1527નું રોમ પરનું આક્રમણ, સેક ઓફ રોમ.
ઇશ્યુ હતું?
એ ભયાનક સમય હતો. પવિત્ર રોમન સમ્રાટ ચાર્લ્સ પાંચમાના સૈનિકો બળવો કરીને રોમ પર તૂટી પડ્યા. લૂંટફાટ, મારામારી.
અને સેલિની?
સેલિની લખે છે કે એમણે તરત હથિયાર ઉપાડી લીધા અને કેસ્ટલ સેન્ટ એન્જેલો કિલ્લો, જ્યાં પોપે શરણ લીધી હતી, એના બચાવમાં લાગી ગયા.
યોદ્ધા તરીકે
બલ ઓફ બોર્બોન એને મારી નાખ્યો હતો.
હવે આમાં કેટલું સાચું એ તો સેલિની જ જાણે. એમના વર્ણનમાં હીરો તો એ પોતે જ હોય હંમેશા.
હે તો છે જ, પણ આ ઘટનાથી પોપની નજરમાં એમનું માન વધી ગયું એ નક્કી, અને એમની પોતાની જે વર્ટુની ભાવના હતી,
એટલે કે કળા અને યુદ્ધ બંનેમાં માહિર હોવું,
હા, એ ભાવના વધુ મજબૂત થઈ.
પણ જેમ નામ થયું એમ દુશ્મનો પણ વધ્યા હશે ને?
ઓહો, બહુ. એમનું જીવન એટલે કમિશન મેળવવા, ઢખા કરવા, દ્વંદ્વ યુદ્ધ લડવા અને ષડયંત્રોનો સામનો કરવો. એમણે પોતાના એક હરીફ સુવર્ણકારને ધોળા દિવસે મારી નાખ્યો.
શું વાત કરો છો?
હા, પછી નેપલ્સ ભાગી જવું પડ્યું, જોકે પાછળથી માફી મળી ગઈ.
પછી ફ્રાન્સ ગયાનું પણ સાંભળ્યું છે?
હા, ફ્રાન્સના રાજા ફ્રાન્સિસ પહેલાના દરબારમાં ગયા. ત્યાં એમણે પેલી પ્રખ્યાત સેલિયેરા બનાવી, મીઠાની દાબડી. આજે પણ ગોલ્ડસ્મિથિંગનો બેસ્ટ નમૂનો ગણાય છે.
પણ ત્યાં ટીક્યા નહીં?
ના, પેલો અહંકારી સ્વભાવ અને દરબારનું રાજકારણ એમને ફાવ્યું નહીં, એટલે પાછા ઇટાલી.
અને ઇટાલી પાછા આવીને ફ્લોરેન્સમાં ડ્યુક કોસિમો પહેલા ડી મેડિસીના રાજમાં એમને મળ્યું એમના જીવનનું સૌથી મોટું કામ, બરાબર?
હા, પેલી પર્સિયસની પ્રતિમા મેડુસાના માથા સાથે કાંસાની બનાવવાની હતી, અને એ પણ ફ્લોરેન્સના મુખ્ય ચોકમાં મૂકવાની.
અને એ બનાવવાની આખી પ્રક્રિયા જ એક મહાકાવ્ય જેવી હતી એમ કહેવાય છે. એના પર આપણે પછી આવીશું. એમણે આત્મકથા ક્યારે લખી?
જીવનના છેલ્લા વર્ષોમાં, લગભગ 1558 પછી લખાવવાનું શરૂ કર્યું. 1571માં એમનું મૃત્યુ થયું.
મૂળભૂત દર્શન અને મૂલ્યો.
સેલિનીના વિચારો કેવા હતા, મતલબ કે દુનિયાને કઈ રીતે જોતા હતા,
એ બહુ રસપ્રદ મિશ્રણ હતું. એમાં પુનરુજ્જીવનનો માનવવાદ હતો, થોડી મધ્યયુગીન અંધશ્રદ્ધા પણ હતી અને ભારોભાર અહંકાર હતો. એમના વિચારોના કેન્દ્રમાં એક શબ્દ હતો, વર્ચ્યુ.
વર્ચ્યુ, આપણે સામાન્ય રીતે સદગુણ એવો અર્થ કરીએ, પણ સેલિની માટે એ અલગ હતું, ખરું ને?
હા, ઘણું અલગ. એમના માટે વર્ચ્યુ ખાલી નૈતિકતા નહોતી, એમાં કૌશલ્ય, હિંમત, થોડી ઉદ્ધતાઈ પણ ખરી, શ્રેષ્ઠતા અને એકદમ જોરદાર પુરુષાર્થ કરવાની શક્તિ, આ બધું જ આવી જાય.
અચ્છા.
અને એ માનતા કે આ વર્ચુ જે એમનામાં તો પુષ્કળ હતી એમના મતે, એ ઈશ્વરની ભેટ છે, અને જેનામાં આવી વર્ચુ હોય એ બીજા બધાથી ઉપર છે.
અને આ જ વિચારમાંથી પેલો બીજો વિશ્વાસ આવ્યો હશે કે મારા પર દૈવી કૃપા છે.
બરાબર. એ સતત શુકન અને સંકેતો શોધ્યા કરતા. પેલી જેલમાં હતા ત્યારે, કેસ્ટેલ સેન્ટ એન્જેલોમાં,
હા,
ત્યારે તો એમણે દેવદૂતો જોયા અને ઈશ્વર પોતે એમની સાથે છે એવો અનુભવ કર્યો, એવો દાવો કર્યો.
હા.
અને આ બધા પરથી એવા નિષ્કર્ષ પર આવ્યા કે ભાઈ, મહાન કલાકારો જેમનામાં દૈવી પ્રતિભા છે એમને સામાન્ય કાયદાઓ લાગુ ન પડે.
એટલે જ પેલું વાક્ય કહ્યું ધરપકડ વખતે, કે મારા જેવા અજોડ માણસો કાયદાને આધીન નથી.
હા, એ જ.
આ તો જબરો ઘમંડ કહેવાય. કે પછી એ જમાનામાં આવા મોટા કલાકારો માટે ખરેખર આવું કંઈક હતું?
કદાચ બંને થોડો થોડું. ઘમંડ તો હતો જ એમાં, ના નહીં, પણ પુનરુજ્જીવનમાં માઇકલ એન્જેલો જેવા કલાકારોને જે માન મળતું હતું, લોકો એમને ઇલ દિવિનો એટલે કે દૈવી કહેતા હતા. એ જોતા સેલિનીનો આવું વિચારવું સાવ અજુગતું પણ નહોતી. યુગ જ કલાકારની પ્રતિભાને બહુ ઊંચી નજરે જોતો હતો.
એમને શેનો શોખ હતો? પૈસા કમાવાનો, સત્તા મેળવવાનો, શું ચલાવતો હતો એમને?
મુખ્યત્વે તો ખ્યાતિ અને ગૌરવ, જેને લોકો ફામા કહેતા.
ફામા?
હા. એમની ઈચ્છા એવી હતી કે માઇકલ એન્જેલોની જેમ જૂના જમાનાના મહાન કલાકારોની જેમ એમનું નામ પણ સદીઓ સુધી લોકો યાદ રાખે. એમની દરેક કલાકૃતિ એમને અમર બનાવવાની એક તક હતી.
પૈસાનું શું?
પૈસા ગૌણ હતા, જોઈતા હતા, પણ એટલા માટે કે એ સાબિત કરે કે એમની કિંમત કેટલી છે અને આશ્રયદાતા એમને માન આપે છે કે નહીં એનું એ પ્રતીક હતું.
અને પેલી સન્માન અને ન્યાયની વાત, પણ એ એમની પોતાની સ્ટાઇલમાં.
હા, એમની પોતાની વ્યાખ્યા મુજબ. કોઈ એમના કામની ટીકા કરે, એમના બોલવાનું અપમાન કરે કે એમની આબરૂ પર સવાલ ઉઠાવે તો એમને સીધો ઘા વાગતો.
અને એનો બદલો
સામાન્ય રીતે તલવારથી લેવાતો. અને એ એમના માટે કોઈ ગુનો નહોતો, પણ જાણે પોતાનું સન્માન પાછું મેળવવાનું, ન્યાય કરવાનું પવિત્ર કામ હતું.
જીવનમાં મુશ્કેલીઓ તો ઘણી આવી, એનો સામનો કઈ રીતે કરતા?
એમનો એક જ નિયમ, પાછું વળીને જોવાનું નહીં, હાર નહીં માનવાની. દરેક મુશ્કેલી એ એમની વર્તુની પરીક્ષા.
પણ કઈ રીતે લડતા?
જો સામે માણસ હોય તો ધમકાવે, અપમાન કરે અથવા સીધી મારામારી. જો કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ હોય, જેમ કે શિલ્પ બનાવવામાં, તો પોતાનું બધું જ જ્ઞાન લગાવી દેવાનું, ભલે નાટક કરવું પડે. અને જો પ્લેગ ફેલાય કે જેલમાં જવાનું થાય, જેવી બાબતો પર કાબૂ ન હોય
તો
પછી પ્રાર્થના અને ભગવાન પર અતૂટ વિશ્વાસ કે ઈશ્વર પોતાના આ ખાસ કલાકારને ઉગારી લેશે. જબરદસ્ત લડાયક વર્તી હતી એમનામાં.
ત્રણ મુખ્ય નિર્ણાયક વળાંકો.
સેલિનીના જીવનમાં ઘણા ઉતાર ચડાવ આવ્યા, પણ આપણે ત્રણ એવી ઘટનાઓ જોઈએ જેણે ખરેખર એમના જીવનને નવી દિશા આપી. પહેલી તો પહેલી રોમ પર હુમલા, 1527 વળી વાત. એણે એમને ખાલી કલાકાર મટીને યોદ્ધા કલાકાર બનાવી દીધા.
હા, એમના પોતાના વર્ણન મુજબ તો એમણે કિલ્લો બચાવવામાં હીરો જેવું કામ કર્યું. આનાથી પોપ સાથેના સંબંધો સારા થયા, જે પછી ઘણા વર્ષો સુધી કામ લાગ્યા. એમના માટે તો આ સાબિતી હતી કે મારી વર્ચ્યુ ખાલી વર્કશોપમાં નહીં, યુદ્ધના મેદાનમાં પણ ચાલે છે. હું પુનરુજ્જીવન પુરુષ છું.
બરાબર. પછી બીજો મોટો વળાંક આવ્યો થોડા વર્ષો પછી. કેસ્ટેલ સેન્ટ એન્જેલોમાં કેદ, 1538-1539. આ વખતે પોપ બદલાઈ ગયા હતા, પોલ ત્રીજા.
હા, અને એમના પર પેલો જૂનો આરોપ લાગ્યો કે રોમ પર હુમલો થયો ત્યારે એમણે પોપના જવેરા ચોરી લીધા હતા. આરોપ ખોટો હતો, પણ એમને કેદ થયા.
અને એ પણ એ જ કિલ્લામાં જેનો એમણે બચાવ કર્યો હતો. કેવી વક્રતા!
બરાબર. અને જેલની હાલત બહુ ખરાબ હતી. એમણે ત્યાં ભયાનક દિવસો કાઢ્યા. ભાગવાની કોશિશ કરી તો પગ ભાંગી ગયો. એકલા અંધારી કોઠડીમાં રહેવું પડ્યું. ખૂબ નિરાશ થઈ ગયા હતા. પણ એ જ અંધકારમાં એમના કહેવા મુજબ એમણે કંઈક અલગ અનુભવો થયા, ધાર્મિક અનુભવો. દેવદૂતો દેખાયા, ઈશ્વર સાથે સીધી વાત થઈ, આવું બધું.
તો આ કેદવાસનો એમના પર શું પ્રભાવ પડ્યો લાંબે ગાળે?
અને એ અનુભવે એમને તોડી પણ નાખ્યા અને સાથે સાથે વધારે મક્કમ પણ મનાવ્યા. એમની એ માન્યતા સાવ પક્કી થઈ ગઈ કે હું એક ખાસ આત્મા છું. ભલે દુનિયાના ઈર્ષાળુ લોકો મને હેરાન કરે, પણ ઉપરવાળો મારી સાથે છે, એ મને બચાવશે. આ જે દુઃખ હતું ને, એ એમના માટે એક સન્માન જેવું બની ગયું, એમની પોતાની વાર્તાનો એક હિરોઈક ભાગ.
અને ત્રીજો વળાંક, જે કદાચ સૌથી વધુ નાટકીય હતો, પેલી પર્સિયસ વિથ ધ હેડ ઓફ મેડુસાનું કાસ્ટિંગ, 1545-1554. જરા એની વાત કરો.
હા, એ તો ખરેખર ફિલ્મી લાગે. વિચારો, ફ્લોરેન્સમાં એમની વર્કશોપ છે, એક મોટી કાંસાની મૂર્તિ ઢાળવાનું કામ ચાલી રહ્યું છે. આ એમના જીવનનો સૌથી મોટો આર્ટિસ્ટિક પડકાર છે. ડ્યુક કોસિમોએ કામ સોંપ્યું છે, આખા શહેરની નજર એમના પર છે. અને સેલિની એનું વર્ણન એવું કરે છે કે રૂવાળા ઊભા થઈ જાય. અચાનક જોરદાર તોફાન આવે છે, ભઠ્ઠીમાં આગ એટલી વધી જાય છે કે લાગે છે કે હમણાં આખી વર્કશોપ સળગી જશે. અને પછી સેલિનીને અચાનક ખ્યાલ આવે છે કે ભઠ્ઠીમાં જે કાંસુ પીગળી રહ્યું છે એ જામી રહ્યું છે, થીજી રહ્યું છે. એ બરાબર પ્રવાહી નથી રહ્યું કે બીબામાં વ્યવસ્થિત રીતે વહી શકે.
ઓહો, એટલે આખી મૂર્તિ ફીલ જાય.
બસ એ જ ક્ષણ હતી, બધું દાવ પર હતું. એમની આબરૂ, ડુકનો વિશ્વાસ, વર્ષોની મહેનત, બધું જ ખતમ થઈ જાય એમ હતું.
અને પછી એમણે શું કર્યું?
એ હતાશા અને આવેશની પળમાં સેલિની એકદમ પાગલ જેવો નિર્ણય લે છે. એ પોતાના મદદનીશોને બૂમો પાડીને કહે છે કે ઘરમાં જેટલા પણ પ્યુટરના વાસણો છે, થાળી વાટકા જે મળે તે, લગભગ 200 જેટલા, એ બધા લઈ આવો અને ભઠ્ઠીમાં પીગળતા કાંસામાં નાખી દો.
શું કહ્યું? ઘરના વાસણો?
હા, પ્યુટર એક અલગ ધાતુ છે. એ ઉમેરવાથી કાંસુ પાતળું થાય, વધુ પ્રવાહી બને. અને એમ જ થયું. કાંસુ ફરીથી બરાબર વહેવા લાગ્યું, બીબામાં ભરાઈ ગયું અને મૂર્તિ બચી ગઈ.
અકલ્પનીય, ખરેખર અદ્ભુત.
અને સેલિની માટે આ ખાલી એક ટેકનિકલ સફળતા નહોતી, આ એમના આખા જીવનના ફિલોસોફીની જીત હતી. એ સાબિતી હતી કે પ્રતિભા, ઈચ્છાશક્તિ અને કદાચ થોડી દૈવી મદદથી અશક્ય પણ શક્ય બને છે. જ્યારે એ મૂર્તિ ફ્લોરેન્સના ચોકમાં મુકાઈ ત્યારે એ એમના માટે ખાલી ધાતુ પરનો વિજય નહોતો, એ એમના દુશ્મનો પર, શંકા કરનારાઓ પર અને ખુદ નસીબ પરનો વિજય હતો.
માનવીય પાઠ અને પ્રતિબિંબ.
સેલિનીના જીવનમાંથી શું શીખવા જેવું લાગે? એક તો પેલો એમનો જબરદસ્ત આત્મવિશ્વાસ, ભલે ઘણીવારે ઘમંડ જેવો લાગે.
હા, પણ એ આત્મવિશ્વાસે જ એમને મોટી મોટી મુશ્કેલીઓ સામે ટકી રહેવાની તાકાત આપી. જાણે એ પોતે જે માને એ સાચું પાડી દેતા હતા.
અને એમની દ્રઢતા, હાર ન માનવાની વૃત્તિ. ટેકનિકલ પ્રોબ્લેમ હોય, રાજકારણ હોય, લોકો વિરોધ કરે, એ લડતા જ રહેતા.
એ ખરેખર પ્રશંસા કરવા જેવું છે, પણ સાથે સાથે એમની નબળાઈઓ પણ જોવી પડે ને. એમની હિંસા, એમનો અહંકાર, ખાસ કરીને સ્ત્રીઓ પ્રત્યેનું એમનું વર્તન, એ બધું નજરઅંદાજ ન કરી શકાય.
આ જ તો મોટો સવાલ છે નહીં, કે શું આપણે કલાકારના જીવનને એની કલાથી અલગ જોઈ શકીએ? શું ખરાબ માણસો પણ મહાન કલાનું સર્જન કરી શકે?
સેલિનીનું જીવન આનો કોઈ સહેલો જવાબ નથી આપતું, પણ આ પ્રશ્ન આપણી સામે બહુ સ્પષ્ટ રીતે મૂકી દે છે. આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે 16મી સદીનું ઇટાલી આજથી બહુ અલગ હતું. ત્યાં હિંસા, બદલો, આ બધું કદાચ વધુ સામાન્ય હતું.
પણ એ બહાનું ન કહેવાય.
ના, બહાનું તો ન જ કહેવાય. આ એક જટિલ નૈતિક મુદ્દો છે જે આજે પણ આપણને મૂંઝવે છે.
અને તેમ છતાં એમને જીવનની અમુક વાતો આજે પણ આપણને ક્યાંક ને ક્યાંક અડી જાય છે. જેમ કે માન્યતા મેળવવાની ઈચ્છા, લોકો આપણને ઓળખે, આપણા કામની કદર કરે.
બરાબર. નિષ્ફળતામાંથી પાછા ઊભા થવું, સર્જનાત્મક કામમાં અને બીજા કામોમાં પણ પોતાના અહંકાર સાથે લડવું, આ બધું તો આજે પણ એટલું જ સાથું છે.
હા,
અંતે તો દુનિયા પર પોતાની છાપ છોડી જવી, કંઈક એવું કરવું કે જે લોકો યાદ રાખે, એ જે મૂળભૂત માનવ ઈચ્છા છે ને, એ સેલિનીના જીવનમાં બહુ સ્પષ્ટ દેખાય છે, ભલે એમની રીતો ગમે તેવી હોય.
ત્રણ અંતિમ મુખ્ય તારણો.
ચલો આખી વાતચીતમાંથી આપણે ત્રણ મુખ્ય મુદ્દા તારવીએ. પહેલો, એક ભાવનાત્મક પાસું, ભાવનાત્મક અંતરદૃષ્ટિ, કલાકારનો ગર્વ અને એની પાછળ છુપાયેલી અસલામતી. સેલિનીની આત્મકથા વાંચીએ ને તો સમજાય કે સર્જનાત્મક માણસના અહંકારની અંદર શું ચાલતું હોય છે, માન્યતા માટેની કેવી ભયંકર તડપ હોય છે, કોઈ ઓછો આંકે તો કેવો ગુસ્સો આવે અને સફળતા મળે ત્યારે કેવો બાંધ ભાંગા આનંદ થાય. પેલું પર્સિયસના કેસ્ટિંગનું દ્રશ્ય આ બધી લાગણીઓનો પરાકાષ્ઠા છે.
બરાબર. બીજું, એક બૌદ્ધિક પાસું, બૌદ્ધિક અંતરદૃષ્ટિ. પુનરુજ્જીવન એટલે ખાલી શાંત, સુંદર કળાનો જમાનો નહોતો. સેલિની આપણને બતાવે છે કે એ સમય કેટલો ક્રૂર, અંધાધૂંધીવાળો અને અંધશ્રદ્ધાળુ પણ હતો. આપણે જે શાંત, શાસ્ત્રીય કલાકારની કલ્પના કરીએ છીએ, સેલિની એ છબીને તોડી નાખે છે. એ બતાવે છે કે કળા, સત્તા, રાજકારણ અને હિંસા, આ બધું કેવું એકબીજા સાથે ગુંજવાયેલું હતું.
અને ત્રીજું અને છેલ્લું, એક સાર્વત્રિક પાસું જે કદાચ બધાને લાગુ પડે, સાર્વત્રિક અંતરદૃષ્ટિ. તમારી પોતાની વાર્તાના લેખક તમે પોતે જ છો. સેલિનીની આત્મકથા કદાચ એમની છેલ્લી પણ સૌથી અસરકારક માસ્ટરપીસ હતી. એ સમજતા હતા કે યાદો બદલાઈ શકે છે, અને જો તમે તમારી વાત જોરદાર રીતે કહો તો તમે વાસ્તવિકતાને પણ આકાર આપી શકો છો. એમણે પોતાની દંતકથા જાતે ઘડી. એમણે નક્કી કર્યું કે ઇતિહાસ એમને કઈ રીતે યાદ રાખશે. બીજા લોકો તમારી વાર્તા લખે એના કરતાં તમારી વિરાસત તમે જાતે નક્કી કરો, આ આજે પણ બહુ મોટો પાઠ છે.
સમાપન કથન.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવું પુસ્તક અને એક નવો વિચાર જે આપણી દુનિયાને આકાર આપે છે.